સંદેહ નિવારણી પ્રકરણ 16.
હું લાંબા સમયથી તમને કેટલીક વસ્તુ પૂછવાને અને તેના જવાબ તમારી પાસેથી જાણવાને આતુર થઈ રહ્યો છું. આજે મને તક મળી છે. આ મન અને આ તત્વ અજાણી જાતો કે કોટીઓ ના છે. તેના અર્થો ચોક્કસ અનુભવ વિના નિશ્ચિત અને સ્પષ્ટ થઈ શકતા નથી. પરંતુ સ્વામી, વર્ષા ઋતુના વાદળાના ગાઢ અને મજબૂત અંધકાર જેવા આ સંસારનો મોહ અમારા પર વિજય મેળવે છે. આ સમર્થ બળ જે અમને ઘસીડી રહ્યું છે તે શું છે? આ પ્રશ્ન મને અકળાવી રહ્યો છે. મને લાગે છે કે મારા જેવા માણસે શરૂઆતથી જ આ વસ્તુઓને સ્પષ્ટપણે સમજવી જોઈએ. કૃપા કરીને તમે મને પ્રકાશ આપશો.
ઠીક, પ્રિય શિષ્ય, મારે શું કહેવાનું હોય? અંધારામાં ઝાડના ઠૂંઠાને મનુષ્ય માની લઈને તમે ફક્ત ભયથી સહન કરી રહ્યા છો, એટલે કે તમે ભૂલથી પણ પૂર્ણ અદ્વૈત જે પૂર્ણ બ્રહ્મ છે તેને જુદો અપૂર્ણ જીવ માનીને ભૂલથી સહન કરી રહ્યા છો.
તો પછી આ ભ્રાંતિ કેવી રીતે આવી?
તમે ઊંઘ્યા અને તેથી તમને સ્વપ્ન આવ્યું. તમે અજ્ઞાન અને મોહરૂપી ઊંઘ ઊંઘ્યા અને તેથી તમને આ સંસારરૂપી સ્વપ્ન આવ્યું. જાગો અને તમને વધુ સ્વપ્ન આવશે નહીં. જ્યારે સ્વપ્ન જતું રહેશે ત્યારે ભ્રાંતિ પણ આપમેળે જતી રહેશે.
સ્વામી, આ અજ્ઞાન શું છે? તેના ખરા લક્ષણ શું છે? કેવી રીતે કામ કરે છે?
જે શરીર સાથે સંબંધ બાંધે છે અને હું અર્થાત અહમની લાગણી ધરાવે છે તે જીવ છે. જીવ બાહ્યમુખી છે. તે આ બધા ચલિત જગત અને સંસારને માને છે, જો કે તે બંનેમાં ડૂબેલો છે. જ્યારે જીવ તેના અદ્વૈત સ્વરૂપ ઉપર દુર્લક્ષ કરે છે અને તેને ભૂલી જાય છે ત્યારે આપણે તેને અજ્ઞાન કહીએ છીએ. હવે તમને સ્પષ્ટ સમજાય છે?
પરંતુ સ્વામી, તમામ શાસ્ત્રો કહે છે કે સંસાર માયાથી ઉત્પન્ન થાય છે. તમે અત્યારે કહી રહ્યા છો કે તે અજ્ઞાનને લીધે છે. એ બંનેની વચ્ચે ભેદ શું છે?
અરે, અજ્ઞાન પોતે જ જુદી જુદી રીતે માયા, પ્રધાન, પ્રકૃતિ, અવ્યક્તિ, અવિદ્યા, તમસ વગેરે તરીકે ઓળખાય છે. એ કારણે આ સારી રીતે સમજો, સંસાર અજ્ઞાનનું પરિણામ છે.
ગુરુદેવ, હું તમારી પાસે જાણવા માંગુ છું કે અજ્ઞાન આ સંસારને કેવી રીતે ઉત્પન્ન કરી શકે.
જાણી લો કે અજ્ઞાનને બે શક્તિ હોય છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. આચ્છાદિત કરવાની કે છુપાવવાની શક્તિ અને બહાર પાડવાની કે ફેંકવાની શક્તિ. તે સત્ય અર્થાત વાસ્તવિકતાને છુપાવે છે અને તેના ઉપર અસત્ય કે અવાસ્તવિકતાને નાખે છે અથવા ફેંકે છે. આવરણ શક્તિ પણ જુદી જુદી બે રીતે કાર્ય કરે છે, અસત આવરણ અને અભણ આવરણ. જ્યારે એક જ્ઞાની અને એક અજ્ઞાની મળે ત્યારે, જો કે જ્ઞાની શીખવે છે કે આત્મા એક અને અદ્વૈત છે, તો પણ અજ્ઞાની તેનો ઇનકાર કરશે અને તે સહેલાઈથી સત્ય કે વાસ્તવિકતાને સમજી શકતો નથી. જ્યારે તે સત્ય સાંભળે છે ત્યારે તેને મનમાં ઉતારવાની શ્રદ્ધા અને દ્રઢતા હોતી નથી અને તે બેપરવાઈથી મોં મચકોડીને તેને ના મંજૂર કરશે. આ અસત આવરણ છે. હવે અભણ આવરણ વિશે કહો. જ્યારે મનુષ્ય તેના શાસ્ત્રોના અભ્યાસથી અને પરમેશ્વરની કૃપાથી માને છે કે અદ્વૈત આત્મા હસ્તી ધરાવે છે, ત્યારે પણ ઉતાવળી અને છીછરી દલીલોથી દોરવાઈ જઈને તેને અવિદ્યામાન અર્થાત અસ્તિત્વ રહિત તરીકે કાઢી નાખે છે. જો કે તે જે વસ્તુનો ઇનકાર કરે છે તે જ વસ્તુથી માહિતગાર ચિત્ત અથવા ચેતના તેને હોય છે, તો પણ મોહથી તે જાહેર કરે છે કે તેનું અસ્તિત્વ નથી. આ અભણ આવરણની અનિષ્ટ ભૂમિકા ભજવવાનો ભાગ છે.
તમે વિક્ષેપ શક્તિ વિશે પણ બોલ્યા હતા, તેનો અર્થ શું થાય છે?
જો કે તમે સ્વરૂપ વિનાના નિરાકાર પરિવર્તન રહિત છો અને તમારો સ્વભાવ આનંદ અથવા પરમ સુખ છે, તો પણ તમે ભ્રાંતિમાં પડીને જાણો કે તમે પોતે સ્વરૂપ વાળું પરિવર્તનશીલ દુઃખ અને દિલગીરીના ઠામ રૂપ શરીર છો એમ માનો છો. એવી લાગણી સેવો છો અને એવું જ કાર્ય કરો છો. જ્યાં માત્ર એક જ છે ત્યાં વિવિધતા અને બહુપણાની ભ્રાંતિમાં પડીને તમે તમારી જાતને કરતા અને ભોગતા તરીકે ગણો છો. તમે હું, તમે, તેઓ, આ, પેલું વગેરેની વાત કરો છો. આ એક ઉપર ઘણા મોહ નાખનાર મોહને વિક્ષેપ શક્તિ અથવા અધ્યારોપ કે ભૂલ ભરેલું જ્ઞાન કહેવાય છે.
તે શું છે?
જ્યારે તમે મોતીની છીપને ચાંદીની વસ્તુ તરીકે જુઓ ત્યારે તમે અધ્યારોપ કરો છો. જ્યારે તમે ઝાડના ઠૂંઠાને મનુષ્ય તરીકે જુઓ ત્યારે તમે તેના ઉપર અધ્યારોપ કરો છો, અથવા જ્યારે રણના વિસ્તારને બદલે તમે સરોવર જુઓ ત્યારે તમે સત્ય વાસ્તવિક પર અવાસ્તવિકનો અધ્યારોપ કરો છો. આ અધ્યારોપ ભૂલ ભરેલું જ્ઞાન છે.
ઠીક બાબા, સત્ય કે વાસ્તવિક શું છે અને અસત્ય કે અવાસ્તવિક શું છે, કૃપા કરીને તે પણ સમજાવો.
ફક્ત એક જ અદ્વૈત સચ્ચિત આનંદ પરબ્રહ્મ સત્ય અને વાસ્તવિક છે. જેવી રીતે સર્પના નામ અને રૂપોનો દોરડા ઉપર અધ્યારોપ થાય છે, તેવી જ રીતે બ્રહ્મથી માંડીને ઘાસની પાંદડી સુધીની દરેક વસ્તુ, તમામ પ્રાણી, પૃથ્વી જેવી તમામ જળ વસ્તુઓ સભર આ જગતનો અધ્યારોપ તે પરબ્રહ્મ વસ્તુ ઉપર થાય છે. જગત એ અવસ્તુ કે અસત્ય અવાસ્તવિક એટલે કે અધ્યારોપની વસ્તુ છે.
તે અદ્વૈત વસ્તુ પર નામરૂપ જગતનો અધ્યારોપ કેવી રીતે ઉત્પન્ન થયો?
માયાથી.
માયાનો અર્થ શું થાય છે?
ઉપર કહેલા પરબ્રહ્મની અજ્ઞાન શક્તિ.
અજ્ઞાન શક્તિનો અર્થ શું થાય છે?
મેં તમને કહ્યું, શું મેં કહ્યું નથી? જો કે તમે મૂળ બ્રહ્મ છો તો પણ બ્રહ્મને સમજવાની અશક્તિ તે અજ્ઞાન છે.
ઠીક, તે અજ્ઞાન આ સમગ્ર જગતને કેવી રીતે ઉત્પન્ન કરે છે?
અજ્ઞાન શક્તિ તમને દોરડું જોવા દેતી નથી, તેને બદલે તે તેના ઉપર સાપનો અધ્યારોપ કરે છે. તે તમને જ્યાં ફક્ત બ્રહ્મ જ છે ત્યાં જગતને જોતા કરે છે.
જ્યારે એક અદ્વૈત છે ત્યારે આ તમામ દુનિયાની ઉત્પત્તિ શી રીતે થઈ?
હવે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ત્યાં તમે પાછા આવ્યા છો. જો હું તમને અત્યારે કહું તો પણ તે સમજવું ઘણું મુશ્કેલ છે, છતાં તમે પૂછ્યું છે તે કારણે હું તમને કહીશ. ધ્યાનથી સાંભળો. દોરડામાં જ ગુપ્ત સ્વરૂપે અજ્ઞાન શક્તિનું અસ્તિત્વ છે. કહેવાનો મતલબ એ છે કે તે બ્રહ્મમાં ગુપ્ત અથવા અદ્રશ્ય છે. આને અવિદ્યા પણ કહેવામાં આવે છે. તેને તેના પાયા તરીકે બ્રહ્મ છે જે ચિત્ત અને આનંદ છે. માયાને બે શક્તિ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. તે પૈકી આવરણ શક્તિ બ્રહ્મને છુપાવી દે છે અને વિક્ષેપ શક્તિ તેને મન તરીકે દ્રશ્યમાન કરે છે. મન વાસનાના ભરપૂરપણા દ્વારા નામ અને રૂપનું આખું વિશાળ દ્રશ્ય ઉત્પન્ન કરે છે.
અદ્ભુત સ્વામી, આ પ્રકૃતિ કેવી અદ્ભુત છે! જો એમ હોય તો જાગૃત અવસ્થા અને સ્વપ્નાવસ્થા વચ્ચે વાસ્તવિક તફાવત શું છે?
બંને મોહ પ્રકૃતિના છે. બંનેમાં આપણી પાસે વાસના કામ કરતી હોય છે. જગત સ્થિર મોહ કે માયા છે, સ્વપ્ન અસ્થિર મોહ કે માયા છે. આ જ ભેદ છે, બીજો કોઈ ભેદ નથી.
સ્વામી, જ્યારે જગત મૂર્ત સ્વરૂપે અને ભિન્ન ભિન્ન રીતોએ અનુભવાય એવું છે ત્યારે એ અસત્ય કે અવાસ્તવિક છે એમ શી રીતે કહી શકાય?
તે ભ્રાંતિ છે જે સત્ય અવાસ્તવિકને સમજથી છુપાવે છે, સમજ બહાર રાખે છે. દિવાલ ઉપર ચિત્રોની પરંપરા જેટલે અંશે અધ્યારોપ તેટલે જ અંશે જગત બ્રહ્મ ઉપર અધ્યારોપ છે.
અવિદ્યા અનાદિ છે એમ કહેવાય છે, શું તેમ નથી? ત્યારે તેને આટલો બધો દોષ શા માટે દેવાય છે?
જ્યારે વિદ્યાનું અજવાળું થવા માંડે છે ત્યારે શરૂઆત વિનાની અવિદ્યાનો અંત આવે છે. આ ફક્ત તર્કબદ્ધ છે. પ્રકાશથી અંધકારનો નાશ થાય છે. દરેક વસ્તુને પાંચ ભાગ હોય છે, પ્રારંભ અથવા ઉગમ, સ્વભાવ, કાર્ય, વખત અને પરિણામ. પરંતુ પરમાત્માની બાબતમાં આ પાંચ ભાગોની પ્રસિદ્ધિ કે વ્યાખ્યા નહીં થઈ શકે. તથાપિ જાણે કે તેનામાંથી જ નીકળેલી દરેક વસ્તુને તે પાંચેય હોય છે. એકલી માયાને જ સમજાવી શકાય એવો પ્રારંભ કે ઉગમ નથી. તે તેનો પોતાનો પુરાવો છે. તે બ્રહ્મમાં છે, બ્રહ્મની સાથે છે. તે અનાદિ છે. તે આટલી બધી એસથી કેવી રીતે દેખાય તે સમજવાને કે સમજાવવાને કોઈ કારણ આપી શકાય નહીં. જેમ એક પરપોટો તેના પોતાના સ્વભાવના બળે પાણી ઉપર ઉઠે છે, તેમ નામરૂપ લેનારું બળ અમર્યાદ પૂર્ણ પરમાત્મામાંથી નીકળે છે. એટલું જ, માત્ર અજ્ઞાની જ અવિદ્યાને માટે બુરુ બોલશે. ખરેખર કે વાસ્તવિક રીતે સારું કે બુરુ એવું કાંઈ જ નથી.
એમ કેવી રીતે કહી શકાય કે માયાનો પ્રારંભ કે હેતુ નથી? જેવી રીતે કુંભારની હાથ કામગીરી માટીને માટે ઘડાનું સ્વરૂપ લેવાનો હેતુ છે, તેવી જ રીતે બ્રહ્મમાંના ગુપ્ત બળને પ્રગટ થવા માટે ઈશ્વરનો સંકલ્પ જરૂરી છે.
છેવટના નાશ અથવા મહાપ્રલયમાં ઈશ્વર પણ અસ્તિત્વ રહિત થશે, એકલા બ્રહ્મનું અસ્તિત્વ રહેશે, શું એમ નથી? તો પછી ઈશ્વરનો સંકલ્પ કેવી રીતે હેતુ હોઈ શકે? તે હોઈ શકે નહીં. આ વિષયનો વિચાર કરતી વેળા તમારે બ્રહ્મ, વિષ્ણુ અને ઈશ્વરને ત્રણ જુદા અસ્તિત્વ ગણવા ન જોઈએ. આ ત્રણ સ્વરૂપો ત્રણ ગુણોના છે, એ ત્રણે મળીને એક પરમાત્મા છે. પરંતુ દુનિયાનું કાર્ય સમજવું મુશ્કેલ છે, તે કારણે ત્રણ નામવાળા ત્રણ પ્રકારના કાર્યોમાં રોકાયેલા ત્રણ સ્વરૂપો તરીકે સમજાવવામાં અને સમજવામાં આવે છે. ઉત્પત્તિને વખતે નાશ કે પ્રલય ગેરહાજર હોય છે, ફક્ત સમયને પેલેપાર બંને સાથે અસ્તિત્વ ધરાવી શકે છે. મનુષ્ય સમય, કાર્ય અને કારણમાં અસ્તિત્વ ધરાવે છે, તે તેને સમજવાની આશા કદી રાખી શકે નહીં. જ્યારે તમે ત્રણ ગુણોની પેલે તરફ જાઓ, અર્થાત ત્રણ ગુણોથી પર થઈ જાઓ, ત્યારે તમે પણ તે પ્રાપ્ત કરી શકો, પરંતુ ત્યાં સુધી નહીં. તેથી આવા સમજી શકાય એવા કોયડામાં સમય વિતાવ્યા વિના જે માર્ગ તમને ધ્યેય તરફ દોરી જાય, તે માર્ગે ચાલીને જે વસ્તુની તમારે તાત્કાલિક જરૂર હોય તે વસ્તુમાં તમારી જાતને રોકી દો, અર્થાત તમે પોતે તેમાં રોકાઈ જાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રકરણ 16 અહીંયા પૂર્ણ થાય છે અને એ સાથે સંદેહ નિવારણી પુસ્તક પણ અહીંયા પરિપૂર્ણ થાય છે. સાંઈરામ.